તારીખ 6/9/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 231
પત્ર ચાલે છે વચનામૃત ગ્રંથ પાનું 221 કેવા કેવા પરિણામ થવાથી જીવને સંસારમાં પરિભ્રમણ કરવું પડ્યું છે. ચાર ગતિમાં અને 84 લાખ યોનિમાં જન્મ મરણ કરતો જીવ કેવી રીતે પોતાના પરિણામ કરી રહ્યો છે એનો વાસ્તવિક વિચાર આવે છે ત્યારે સંસાર ઉપર પરિભ્રમણ મહા શક્તિથી થયું છે અથવા પરિભ્રમણના કારણરૂપ જે પરિણામ છે એ વૈરાગ્યથી વિરુદ્ધ, ઉદાસીનતાથી વિરુદ્ધ એવા આસક્તિના, અપેક્ષાના, આકાંક્ષાના પરિણામો છે. એ પરિણામો કેવળ દુઃખદાયક છે, એના ફળ પણ દુઃખદાયક છે, વર્તમાનમાં પણ આકુળતારૂપ છે અને જરા પણ જીવને સુખ કે લાભનું કારણ નથી એવું જ્યારે સમજાય ત્યારે એ પરિણામ કરતો જીવ અટકે છે. આવી યથાર્થ સમજણ આપવી જોઈએ. એ સમજણ કરવાનો પ્રસંગ સત્સંગ અને સ્વાધ્યાય એ આવી સમજણ કરવાનો પ્રસંગ છે. પહેલા પેરેગ્રાફમાં એ વાત લીધી કે આત્મામાંથી, આત્માના ઊંડાણમાંથી પરિભ્રમણનું સ્મરણ થાય છે અને એ પરિભ્રમણ કરતાં પોતે પોતાની આત્મશાંતિને ભૂલ્યો છે એવું જ્યારે સમજાય છે ત્યારે એ વાત ભૂલાતી નથી અને એને લઈને વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે. જે મહાશક્તિના પરિણામ તોડવા કે છોડવા ઘણા કઠણ છે, મુશ્કેલ છે, એ પરિભ્રમણની ચિંતનામાં આવનારને સહજપણે ઢીલા પડી જાય છે, તેજે છે જે ઢીલા પડી જાય છે. કેમ કે સામે નુકસાન દેખાય છે, એ નુકસાન દેખાય છે, જીવ નુકસાન નહીં કરવા ક્યાંય તૈયાર નથી. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવી. પરિભ્રમણના બે કારણો પોતે કહે છે આ ગ્રંથમાં અન્ય સ્થળે, કે એક સ્વચ્છંદ અને એક પ્રતિબંધ. સંસાર પરિભ્રમણના મુખ્ય ઉદય ભાવોમાં એક સ્વચ્છંદ છે અને એક પ્રતિબંધ છે. સ્વચ્છંદ એટલે શું? કે તીવ્ર રસે કરીને કંટ્રોલ બાર સુખ બુદ્ધિને કારણે વિષય કષાયના તીવ્ર પરિણામ થવા, તીવ્ર રસવાળા પરિણામ થવા, એને પણ સ્વચ્છંદ કહે છે. સ્વચ્છંદ એટલે સ્વતંત્રતાનો વધારે પડતો દુરુપયોગ. જીવ પોતાના પરિણામ કરવા સ્વતંત્ર છે, એ સ્વતંત્રતાનો દુરુપયોગ, તેનું નામ સ્વચ્છંદ. નવી વ્યાખ્યા જે આવી એટલે આગળિયા વગરના, કંટ્રોલ વગરના, તીવ્ર રસવાળા, જે કાંઈ ઉદય આવે એમાં જીવ પરિણામ કરે છે, એ સ્વચ્છંદના પરિણામ છે. અને એનાથી જીવને પરિભ્રમણ ઉત્પન્ન થાય છે, પરિભ્રમણના દુઃખો ભોગવવા પડે છે. આ સંસાર ક્ષેત્રે, ધર્મના ક્ષેત્રે પણ જીવ સ્વચ્છંદ કરે છે. ધર્મના ક્ષેત્રે જે જીવ સ્વચ્છંદ કરે છે તે જ્ઞાનની આજ્ઞાને લક્ષમાં લીધા વિના, મનમાની રીતે ધર્મ સાધન કરે છે, એ સ્વચ્છંદ છે. બુદ્ધિના બળિયા હોય એ શાસ્ત્રો વાંચી નાખે છે, શરીર બળવાળા શરીરના બળિયા તપશ્ચર્યાને વ્રત નિયમ સંયમમાં લાગી પડે છે. કેટલાક ભક્તિ પૂજાને યાત્રામાં લાગી પડે છે, તો કેટલાક ધનના બળિયા દયાદાનમાં લાગી પડે છે. ક્યારે શું કરવા યોગ્ય છે એની ખબર નહીં હોવાને લીધે યથાર્થ માર્ગનો ક્રમ ખબર નહીં હોવાને લીધે, અજાણ હોવાને લીધે, જેને જે ઠીક પડે એવી પોતાની રુચિ અનુસાર મનમાંની રીતે બાહ્ય ધર્મ સાધન કરીને ધર્મ કરું છું એવી ભ્રમણામાં ને ભ્રમણામાં સ્વચ્છંદને આચરે છે. શું કરે છે? અને એ સ્વચ્છંદ પરિભ્રમણનું કારણ છે. આમ છે, મોટા ભાગે જે તે સંપ્રદાયમાં જે ક્રિયાની પરિપાટી હોય છે એને મોક્ષનું કારણ બતાવી અને સમાજને એ રીતે દોરી જાય છે તે સંપ્રદાયના ધર્મગુરુઓ. પોતે પણ મોક્ષ માર્ગના અજાણ છે, આત્મજ્ઞાન રહી છે, તેથી જે પરંપરા ચાલે છે ત્યાં સમાજને દોરે છે. પણ એ બધી સ્વચ્છંદ પ્રવૃત્તિ છે. જ્ઞાનીની દ્રષ્ટિએ, મોક્ષ માર્ગી ધર્માત્માની દ્રષ્ટિએ એ બધી સ્વચ્છંદ પ્રવૃત્તિ છે. શું કહ્યું અહીંયા? પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ન આવી? એટલે કેમ જીવ પાછો ન વળ્યો? એવા સ્વચ્છંદ પરિણમતા કેમ અટક્યો નહીં? એમ પોતે પોતાના માટે વિચારે છે. અહીંયા પરિભ્રમણની ચિંતા થાય છે એ પોતે પોતાના માટે એમ વિચારે છે, પોતાના માટે એને એવા ભાવો આવે છે. બીજા જીવો પ્રત્યે ક્રોધ કરતા તીવ્રપણે, બીજા જીવો પ્રત્યે માન કરતા, બીજા જીવો પ્રત્યે માયા કરતા, અને લોભ કરતા કે અન્યથા કરતા, એટલે બીજા કોઈ પ્રકારના અડાવળા પરિણામો કરતા, તે માઠું છે એટલે મને પોતાને નુકસાનકારક છે, મારા માટે ખરાબ છે, એમ યથાયોગ્ય કાન જાણ્યું. યથાયોગ્ય એટલે જ્યાં જે યોગ્ય પ્રકારે જાણવું જોઈતું હતું તે, તેમ એમ કે મેં કેમ ન જાણ્યું અને આવા પરિણામ મેં કર્યા. ચારે પ્રકૃતિ લીધી છે, જીવ પ્રકૃતિને વશ પડેલો છે સંસારમાં. સંસારી જીવ એવો પ્રકૃતિવશ છે, નરવા તૈયાર થાય પણ પ્રકૃતિ મૂકવા તૈયાર ન થાય. એ નહીં બને એમ કે મારાથી ન બની શકે, મરી જાવ તો ભલે મરી જાવ, ગોયો મરી જાવ તો એમ કે એમ તો નહીં જ થાય મારાથી. આ દશા જીવની પ્રકૃતિની છે, આ સ્વચ્છંદ પ્રવૃત્તિ આ છે. અને પ્રકૃતિ છોડવી સહેલી પણ નથી, અનંતકાળથી પરિણામ કરતો આવ્યો છે જીવ, એની પરિણતિ થઈ ગયેલી છે, બહુ ગાઢ સંસ્કાર એના પડેલા છે, અને એ જીવ સાથે જાણે વણાઈ ગઈ છે એવી પરિસ્થિતિ હોય છે. એ પ્રકૃતિ ઢીલી ક્યારે પડે? એ પ્રકૃતિને કારણે આ જીવે પરિભ્રમણ કર્યું છે એવું સમજાય ત્યારે, નહીતર ઢીલી પડવી મુશ્કેલ છે. ઉદય આવે અને જીવ ઉપર એ સવાર થઈ જાય, ઉદય આવે અને જીવ ઉપર એ સવાર થઈ જાય, હારી જાય છે, પ્રકૃતિ પાસે હારી જાય છે. પરિભ્રમણનો વિચાર, પરિભ્રમણનું સ્મરણ, એને કારણે થતું પરિભ્રમણનું સ્મરણ એકવાર પ્રકૃતિને ફટકારે છે બરાબર. પ્રકૃતિ ઉપર ઘા પડે છે, સંસારથી મુક્ત થવાની અંતર્ભાવના જેને ઉત્પન્ન થાય એને આ પરિભ્રમણની ચિંતા અને વેદના ઊભી થાય છે. એક જ પરિણમના બે પાસા છે, જેને પરિભ્રમણથી મુકાવવું છે એને સંસારથી મુકવાની મુક્ત થવાની ભાવના છે, અને એ ભાવના યથાર્થ પ્રકારે અંદરથી આત્મામાંથી ઉત્પન્ન થાય છે ત્યારે પ્રકૃતિ ઉપર ઘા પીડ્યા પીડ્યા વિના રહેતો નથી. પહેલો ઘા પ્રકૃતિ ઉપર પડે એટલી વાત લીધી છે કૃપાળુ. અને જ્યારે પ્રકૃતિ ઉપર ઘા પડે ત્યારે એ માણસનું જીવન બદલાઈ જાય છે. એ પહેલાનું એનું જીવન અને પ્રકૃતિ ઉપર ઘા પડ્યા પછીનું જીવન, એમાં બહુ મોટો ફરક પડે છે. પ્રકૃતિ ચાલી નથી જાતી, જે તે ક્રોધમાન માયામાં જે કોઈ પ્રકૃતિ હોય એ એકદમ કાંઈ શાંત થતી નથી, મટી નથી જતી, પણ રસમાં મોટો ફેર પડે છે. અને નવી જાગૃતિ પરિણામમાં આવે છે, જાગૃતિ આવે છે. એ એવી જાગૃતિ આવે છે કે પ્રકૃતિ ઊભી થાય ને એને તરત ખબર પડવા માંડે, એ મારામાં ગડબડ થવી શરૂ થઈ ગઈ, તરત ખબર પડે. બસ અહીંથી મુમુક્ષુતા શરૂ થાય છે. જાગૃતિ આવે છે એ મુમુક્ષુતાનું લક્ષણ છે. એટલે એમ કહ્યું કે એમાં પરિણામ થયા ત્યારે મને ક્યારે જાગૃતિ પહેલા રહી જ નથી. જાગૃતિ આવે ત્યારે યથાયોગ્યપણે એનું અનિષ્ટપણું, એનું નુકસાનપણું, એની ખરાબી એને જાણવા મળી. એ ત્યારે મેં જાણ્યું જાગૃતિ આવી ત્યારે. અર્થાત એમ જાણવું જોતું હતું કે હું જાગૃત રહેવાની જરૂર હતી અને જાગૃત હું રહ્યો નથી, છતાં મેં જાણ્યું નથી. એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે કે હવે આવું પરિભ્રમણ મારે કરવું નથી. પહેલી લડાઈ ક્યાંથી શરૂ થાય છે? આ આંતરિક ઘર્ષણ છે, ઇન્ટરનલ ફ્રિક્શન, આંતરિક ઘર્ષણ છે. અંદરમાં ને અંદરમાં પોતાના પ્રકૃતિ ભાવો સામે પોતાનો આત્મા લડાઈ શરૂ કરે છે અને એવા લડાઈના મેદાનમાં આવ્યા વિના કદી કોઈના એ પરિણામ જે ગયા નથી ને જતા નથી. આ તો થવું જ જોઈએ. બરાબર યુદ્ધે ચડવું જોઈએ અને અંદરમાં તુમુલ યુદ્ધ થવું જોઈએ. કેવું? તુમુલ યુદ્ધ કહે છે એને, હરખાઈનું યુદ્ધનું વિશેષણ છે, જોરદાર લડાઈ જેને કહેવામાં આવે. લડાઈના મેદાનમાં હોય ત્યારે સુરવીરતાથી લડે, લડાઈના મેદાનમાં હોય ત્યારે સુરવીરતાથી લડે, બરાબર લડે. દિવસો સુધી લડે, મહિનાઓ સુધી લડે, જ્યાં સુધી જીતે નહીં ત્યાં સુધી લડે. અહીંયા થોડી કઠિનતા લાગે, મુશ્કેલી લાગે એવું સંભવિત છે, પણ જેણે નિર્ધાર કર્યો છે કે આવું પરિભ્રમણ હવે કરવું નથી, એ તો બરાબર લડવાનો છે. અને એ ખ્યાલ હોય છે એની અંદર કે આ લડાઈ એક વાર તો લડી જ લેવી છે, અંદરની આ લડાઈ લડી લેવી છે. એ વગર અંદરના દુશ્મનો એમનું પરિભ્રમણ કરાવશે કે એ પરિભ્રમણ જોવા પણ જીવ તૈયાર ન થાય, સાંભળવા પણ તૈયાર ન થાય, તો ભોગવવા કેમ તૈયાર થશે? એટલે બરાબર જીવ ઉપર જીવ સટોસટની લડાઈ છે, જીવ ઉપર આવીને લડે છે. એ નક્કી કરેલું હોય છે એટલે લડવામાં પાછો પડતો નથી, અને ક્યારેક પડે તો પણ જોરથી ઊભો થઈને ફરીને લડવા માંડે. થાકે નહીં લડાઈથી, થાકે. એટલે તો આપણા ભગવાનનું નામ અરિહંત છે. આપણા એ લડાઈથી એકદમ આરપાર ઉતરેલા આપણા ભગવાનનું નામ જ અરિહંત છે. અંદરના દુશ્મનો, અરિ એટલે દુશ્મન, સંસ્કૃત ભાષાનો શબ્દ છે. અરિ એટલે દુશ્મન, હંત એટલે હણી નાખ્યા છે જેમણે, એવા હણવાનું કામ પૂરું કરી નાખ્યું છે અને હવે જેમને લડાઈ લડવાની બાકી રહી નથી, બધા દુશ્મનોને ઢાળી દીધા, મારી નાખ્યા, હણી નાખ્યા. એવા સર્વજ્ઞ જિનેશ્વર એમને અરિહંત કહેવામાં આવે છે. એમાંથી કેટલાક તીર્થંકરો હોય છે, બાકીના બધા તીર્થંકરને પણ અરિહંત કહેવાય, અને તેરમા ગુણ સ્થાને પ્રાપ્ત થાય એ બધા જ આત્માઓને અરિહંત કહેવામાં આવે છે. અરિહંત એટલે તીર્થંકર એમ નહીં, તીર્થંકર એટલે અરિહંત જરૂર, પણ અરિહંત એટલે તીર્થંકર એમ નહીં. તીર્થંકરના સમોસરણમાં પણ જે જે આત્માઓ, જે જે મુનિઓ કેવળ જ્ઞાનને પામે એ બધા અરિહંત દશામાં આવે. આયુષ હોય ત્યાં સુધી અરિહંત દશા છે, આયુષ પૂરું કર્યા પછી સિદ્ધ દશા છે. વચ્ચે બહુ અલ્પકાળ માટે, થોડીક સેકન્ડો માટે 14મું ગુણ સ્થાન હોય છે, બાકી પછી સિદ્ધ દશા છે. એ તીર્થંકર ભગવાનની સમકક્ષ થઈ જાય છે. સમોસરણમાં સાંભળનારા જે જીવો છે, ત્રણ ગતિના જીવો આવે છે, મનુષ્ય, પશુ પક્ષી, તિર્યંચ, ત્રણે આવે છે, ચળચર, ખેચર અને ભૂચર, જમીન ઉપર ચાલનારા, પાણીમાં ચાલનારા અને આકાશમાં હવામાં ચાલનારા, એ ત્રણેય પ્રકારના પશુ પક્ષી આવે છે, મનુષ્યો આવે છે અને દેવલોકના દેવો આવે છે. ત્રણ ગતિના જીવો આવે છે, દેવ દેવીઓ બધા આવે છે. એમાં જે મનુષ્ય હોય છે, છઠ્ઠે સાતમે ગુણ સ્થાને મુનિદશાને પ્રાપ્ત થયા હોય છે, એવા જીવો અરિહંત થાય. બાકીના બે ગતિમાં દેવમાં ચોથા ગુણસ્થાનથી ઉપરનું ગુણસ્થાન નથી, ને તિર્યંચમાં પાંચમા ગુણસ્થાનથી ઉપરનું ગુણસ્થાન નથી આવતો. દેવ કરતા તિર્યંચનો પુરુષાર્થ વધે છે એમ કે છે. જો દેવ કરતા તિર્યંચનો પુરુષાર્થ વધે છે, માયા તોડીને માયાના ફળમાં તિર્યંચ થયા હતા, અને દેવોને રાગનો પ્રભાવ તીવ્ર હોય છે, અને રાગના નિમિત્તો ઘણા હોય છે. પશુ પક્ષીને બહારના નિમિત્તો એવા આકર્ષણવાળા હોતા નથી, એક માયાચારના કારણે પશુ ગતિમાં આવ્યા છે. એ આડા પરિણામ છોડીને સરળતાના પરિણામ કરી લઈએ છે, પારમાર્થિક સરળતામાં આવીને શુદ્ધોપયોગમાં જ્ઞાન દશાને પ્રાપ્ત કરે છે, અને પુરુષાર્થ વધારીને પંચમ ગુણસ્થાન સુધી જાય છે. મનુષ્યો છે એ 13મા ગુણસ્થાન સુધી જઈ શકે છે સમોસરણમાં, એમાં પણ જે મુનિ દશામાં આવ્યા હોય તે જ. ચોથા પાંચમા ગુણસ્થાન વાળાને 13મું ગુણસ્થાન નથી આવતું. જ્યારે 13મું ગુણસ્થાન આવે છે ત્યારે સાંભળવા બેઠા હોય ત્યારે 500 ધનુષ નીચે લેવલ હોય છે, ધર્મસભાનું લેવલ સમોસરણો, એનાથી ભગવાન 500 ધનુષ ઊંચે બિરાજમાન હોય છે તીર્થંકર પરમાત્મા. અહીંયા જેવું કેવળ જ્ઞાન થાય કે ફળાક દઈને 500 ધનુષ ઉપર એમનું આસન થઈ જાય. દેવો અથવા કુદરત એક કમલાસનની રચના કરે છે, આપણે મંદિરમાં કમલાસન બનાવીએ છીએ, કમલાસનની રચના કરે છે, અને એના ઉપર અંતરિક્ષમાં એને અડ્યા વિના વચ્ચે ખાલી જગ્યા રહીને એના ઉપર એ અરિહંત થઈને પરમાત્મા દશામાં બિરાજમાન થાય છે. કઈ દશામાં? કે અરિહંત દશામાં. મૂળ વાત આપણે એ લેવી છે. અને એ હણવાનું કામ, હણવાની લડાઈ મુમુક્ષુની ભૂમિકામાંથી ચાલુ થઈ જાય છે. જ્યારે પરિભ્રમણના દુઃખોનો ખ્યાલ આવે છે, અને પરિભ્રમણ નહીં થવા માટેની વૈરાગ્યની ઉત્પત્તિ હોય છે, એ કારણે દુઃખોના કારણે. ત્યારે આ લડાઈ ચાલુ થાય છે. હોવીના આશીર્વાદ છે, જ્ઞાનીઓના આશીર્વાદ છે કે તું લડાઈ લડવા નીકળ્યો તો એને વિજય પ્રાપ્ત કરવાનું તિલક કરે છે. એટલે એને શું કરે છે, રિસ્પોન્સ આપે છે, એને એ આગળ વધે એવી પ્રેરણા આપે છે. મુમુક્ષુની ભૂમિકામાંથી આગળ વધે એવી એને પ્રેરણા આપે છે. અને એ જાતનો ઉત્સાહ વધે એ પ્રકારની ટ્રીટમેન્ટ આપે છે. હારી જાય એવી ટ્રીટમેન્ટ ન આપે, નિરાશ થાય એવું ન કરે, એનો ઉત્સાહ વધે એવું કરે છે. અને એની સફળતાને ચાહે છે, ઈચ્છે છે. એનું નામ એને તિલક કર્યું એમ કહેવાય. પણ એવું હતું, રાજપૂત લોકો લડાઈ લડતા એ ઘરેથી નીકળે ત્યારે એને તરવાર આપે અને તિલક કરે કે લે આ તરવાર અને બરાબર દુશ્મનોની સામે લડી લેજે. જોજે કદી બીકણ થઈને ભીરું થઈને ઘરે પાછો આવતો નહીં એમ કે. સુરતની તો બહુ વાતો એ જમાનામાં થતી. રાજપૂતનો દીકરો પરણીને ઘરે આવ્યો હોય ને એમાં લડાઈનો ઢોલ વાગે અને બૂંગ્યો કે હા, એ જે રાજપૂતના દીકરાઓ હોય લડવા માટે તરવાર લઈને ઘરને બહાર નીકળી જાય, ભેગા થઈ જાય ગામમાં એક ઠેકાણે. તો રાજપૂતાણી એને એમ કે કાંઈ નહીં, તું મારો મોહ રાખીશ નહીં, તું આલે આ તરવાર ને હું તને તિલક કરું છું, જા લડવા, મને સંભાળીને પાછો ઘરે આવતો અને જીતીને આવજે આવું હોય તો, બાકી એમને પાછો આવતો નહીં. લૌકિક સુરવૃત્તિમાં આવા પ્રકારો હોય છે કે પોતાના દેશને કારણે સંસારનો મોહ છોડાવી દે. આ પણ એક લડાઈ છે. એ લડાઈ બધાએ લડવી જ પડે છે. એ વગર અંદરના દુશ્મનો મળતા નથી અને અરિહંત દશાની પ્રાપ્તિ થતી નથી. એ રાગનું કારણ લીધું, એક પ્રકૃતિનું કારણ લીધું, હવે રાગનું કારણ લે છે કે વરિસ્મરણ થાય છે એટલે દોષમાં પશ્ચાતાપ છે. પરિભ્રમણની ચિંતના અને વેદનામાં પૂર્વે કરેલા દોષનો સ્મરણ થાય છે અને સાથે સાથે એનો પશ્ચાતાપ થાય છે. દોષ પણ પાર વગરના કર્યા છે અને પશ્ચાતાપ પણ એવો જ પાર વગરનો થવો જોઈએ, તો એનું બેલેન્સ આવે ને બરાબર. દોષ ઘણા કર્યા હોય અને ઉપર ઉપરથી થોડીક અસર થાય, કરે રે મેં આ બધું ઘણું કર્યું, મેં આવું ઘણું કર્યું અને પાછું ભૂંસાઈ જાય, તો એને દોષનો ખરેખરો પશ્ચાતાપ થયો નથી. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચારે પેરેગ્રાફ છે એ અનેક પ્રકારના જુદા જુદા દોષોનો પશ્ચાતાપ કરવા માટે થયેલું સ્મરણ છે. સ્મરણ કરતો જાય ને પશ્ચાતાપ વધતો જાય, સ્મરણ કરતો જાય ને પશ્ચાતાપ વધતો જાય. ચિંતનાનો મુખ્ય વિષય આ છે, પોતે કરેલા દોષોનો પશ્ચાતાપ. પશ્ચાતાપ થયા વિના પવિત્ર થવાતું નથી. દોષ છે એ અપવિત્ર મલિન ભાવ છે અને એનો પૂરતા પ્રમાણમાં પશ્ચાતાપ થયા વિના કદી કોઈ પવિત્ર થઈ શકે નહીં. આ એનો સિદ્ધાંત છે. નકલ આપીએ ગાયું છે ને, હા પસ્તાવો વિપુલ જરણો સ્વર્ગમાંથી ઉતરીએ. એ પસ્તાવો છે, પવિત્ર પાણીનું ઝરણું છે કે જે સ્વર્ગમાંથી આવ્યું છે એમ કે છે. શું રે પસ્તાવો પવિત્ર ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું એ પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી એને પવિત્રતાની ખબર નહોતી. તો કવિ હતા, સંસારી હતા, પણ પુણ્યશાળી હતા. મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટે, મોક્ષ માર્ગને પહોંચવાનો જે એપ્રોચ છે એનું આ પહેલું સ્ટેજ છે. પછી ક્રમથી ઉપરના સ્ટેજ ઓટોમેટિક આવે છે. પહેલું સ્ટેજ આ છે. કોઈ એમ પૂછે કે અમારે પહેલું કદમ ક્યાં મૂકવું, પહેલો પગ ક્યાં મૂકવો, કયા પગથિયે મૂકવો કે જેથી અમે ઉપર ચડીએ, અમારા આત્મકલ્યાણની ઉન્નતિના ક્રમશઃ થતા પરિણામમાં અમારે પહેલું પગથિયું અમારે કયું આવે, એના માટેની આ વાત છે. પહેલું પગથિયું આવે, પહેલું પગથિયું જ આ છે કે પોતાના દોષોનો પશ્ચાતાપ થવો. અને એ સરખાઈનો પશ્ચાતાપ થાય ત્યારે જ હળવો થાય, નિત્ર હળવો થાય નહીં. આ સ્વજનના મૃત્યુ પાછળ રડાવે છે કે નહીં, ન રડતા હોય તો એને રડાવવા વાળા મોકલે. એક જમાનો એવો હતો, એમાં એવા સમાજની અંદર એવા માણસો હોય છે, ડૂમો ભરાઈ ગયો હોય, બહુ આઘાત લાગ્યો હોય, રોઈ ન શકે, તો એનું બહુ વિપરીત પરિણામ આવે. એટલો બધો મૂંઝાઈ ગયો હોય, આઘાતમાં આવી ગયો હોય માણસ, કે જો રોઈ ન શકે ખરેખર તો કાં પાગલ થઈ જાય અને કાં મરી જાય, બેમાંથી એક થાય. એટલે વધારે ખરાબી ન થાય એટલે એને રડાવવો જરૂરી હોય છે. અને સરખાઈ નો રડે એટલે હળવો ફૂલ થઈ જાય. અહીંયા પણ એ વાત છે. એટલો પશ્ચાતાપ થાય, એટલો પશ્ચાતાપ થાય. કેવો રાગ કરેલો એ વિશે લખે છે કે વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું. સંસારમાં એમ જ છે ને, તમારે આગો પાછું થવાનું નહીં, મારી ને મારી પાસે રહ્યો. જેના ઉપર રાગ હોય એના માટે શું ઈચ્છે છે? હા, પુરુષોને તો ઓફિસમાં જવું પડે, તોય હું કે ટાઈમસર ઘરે વહેલા આવી જાય. અને બૈરા ક્યાંક જતા હોય તો ક્યાં જવું છે, એમ થામ થા હવે ઘરે જોયો ને, હું અમે ઘરે છીએ, પછી તમારે બહાર જવાનું. હું રાગ છે એ સાનિધ્યને ઈચ્છે છે, આપણે એને પછી સંસારનો પ્રેમ કહીએ છીએ. છે રાગ એ શું ઈચ્છે છે? સાનિધ્યને ઈચ્છે છે. પ્રેમ પણ સાનિધ્યને ઈચ્છે છે ને રાગ પણ સાનિધ્યને જ ઈચ્છે છે. એની તીવ્રતા આવે ત્યારે કેવી તીવ્રતા આવે કે એક પળ આના વિના હું નહીં જીવી શકું એમ કે, અને એ મરી જાય તો હું જીવી જ ન શકું, મરી જ જાઉં. કેટલો આઘાત લાગે કે મરી જ જાઉં, જીવી જ ન શકું ને. એવા તીવ્ર રાગના પરિણામ કરેલા એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિક ખાસ કરીને પુરુષોને સ્ત્રી પ્રત્યેનો રાગ તીવ્ર હોય છે, સામે સામે સ્ત્રીઓને પણ પુરુષ પ્રત્યેનો રાગ તીવ્ર હોય છે. પણ દ્રષ્ટાંતની અંદર આ વધારે સમર્થ દ્રષ્ટાંત છે. તે અનંત વાર છોડતા એ પદાર્થોને કેટલી વાર છોડ્યા? અનંત વાર છોડ્યા છે. આવો રાગ કરેલો એ પદાર્થોને કેવો રાગ કરેલો? એ પળ નહીં જીવી શકાય એવો રાગ કરેલો એ પદાર્થને અનંત વાર છોડી દીધો એને. કેમ કે એ વસ્તુ સ્થિતિ નથી કે કાયમ સાથે રહી શકે. તેનો વિયોગ થયા અનંત કાળ પણ થઈ ગયો. એવા સંયોગોનો વિયોગ થયા ને એ ક્ષણના બદલે અનંત કાળ થઈ ગયો. કેટલો? અનંત કાળ થઈ ગયો. તથાપિ તેના વિના જીવાયું, કેમ કે આત્મા તો અજર અમર શાશ્વત પદાર્થ છે, કદી મરવાનો નથી. તો એ તો જીવાયું છે અને જીવતો જ રહેવાનો છે. જીવતો સદાય જીવતો રહેવાનો છે. મૃત્યુ એ કેવળ કલ્પના છે. શું છે? મૃત્યુ છે એ કેવળ કલ્પના છે. એ તો દેહનો વિયોગ છે. જે દેહનો સંયોગ થયો હતો એ દેહનો વિયોગ થાય છે. સંયોગે જન્મ કયો ને વિયોગે મૃત્યુ કયો, પણ ન તો જન્મ થયો છે કે ન તો નવો જીવ ઉત્પન્ન થયો નથી અને જીવનો નાશ પણ કદી થતો નથી. એનો પુરાવો શું? સાબિતી શું? કે જો ગત જન્મમાં મર્યો હોત તો અત્યારે પોતે હાજર મોજૂદ હોત ને. વર્તમાન વિદ્યમાનતા, વર્તમાન મોજૂદગી એ એક એવો પુરાવો છે કે જીવ મર્યો નથી. સ્વપ્નમાં કોઈ વાર પોતાનું મૃત્યુ જોવે છે જીવ, શું થાય છે? જે બની શકવા યોગ્ય નથી. પ્રેક્ટિકલી ન બની શકે કે પોતાનું મૃત્યુ કોણ, એ તો ક્યાંય યોગ્ય હોય, આ તો ખાલી પડ્યું હોય બધું. પણ સ્વપ્નમાં જોવે, પોતે ને પોતે જોવે, એ જો આમ થયું આમ થયું આમ થયું, હવે આમ કરે છે મને, હવે આમ કરે છે હવે મને, આમ લઈ જાય છે બધું. શું જાગે ત્યારે હું એને ખબર પડે? એ તો સ્વપ્ન હતું, ખોટું હતું, એવું કઈ બન્યું જ નહોતું. આ હું મારા બેડરૂમમાં બરાબર સૂતો છું, બસ એવું જ છે. ગત ભવનું મૃત્યુ એ સ્વપ્નવત છે. મૃત્યુ મોટામાં મોટો પ્રસંગ છે. એ પણ જો સ્વપ્ન હોય તો બાકી બધા પ્રસંગ સ્વપ્નવત જ છે. અને જો ગતભાવના એ બધા પ્રસંગો સ્વપ્ન જેવા છે તો આ ભાવના પ્રસંગો પણ સ્વપ્ન જેવા છે. બાળ પણ સ્વપ્નની જેમ પૂરું થયું, યુવાની પણ સ્વપ્નની જેમ પૂરી થઈ ગઈ, અને પૂરી ન થઈ ગઈ હોય તો થવાની, અત્યારે યુવાન હોય એને પણ છે બધા સ્વપ્ન. જીવ તેનો તે છે, દેહ છૂટશે પણ એક સ્વપ્ન છે. અને જેટલા પ્રસંગો વ્યતીત થાય એ બધા સ્વપ્ન જ પૂરા થાય છે એમ સમજી લે. કેમ કે એ પ્રસંગોથી જીવ નામના પદાર્થમાં કાંઈ લાભ નુકસાન થતું નથી. ચાહે એ પ્રસંગ અનુકૂળ ગણાતો હતો ત્યારે કંઈ આત્મામાં આવ્યું નહોતું, અને પ્રતિકૂળતામાં કાંઈ આત્મામાંથી જાતું નથી. એક ગુણ ઓછો થતો નથી, એક પ્રદેશ ઓછો થતો નથી. પણ આશ્ચર્યકારી વાત એ છે કે એક પળ નહીં જીવી શકું એવા તીવ્ર રાગવાળા પદાર્થોને અનંતવાર છોડ્યા અને અનંતકાળ સુધી એના વિયોગમાં રહ્યો, છતાં રહ્યો તે રહ્યો જ, પોતાને કાંઈ થયો નહીં. એ કાંઈ થોડું આશ્ચર્યકારક નથી? વાસ્તવિકતાથી પોતાના અનુભવને સમજે તો આશ્ચર્ય થાય એવી વાત છે. અર્થાત જે જે વેળા તેવો પ્રતિભાવ કર્યો હતો, પ્રતિભાવ કયો કે રાગભાવ કયો, તે તે વેળા તે કલ્પિત હતો, એના વગર નહીં જીવી શકું એ કલ્પના જ હતી, વાસ્તવિકતામાં કાંઈ હતી નહીં, કેમ કે પોતે જીવતો જ રહે છે, વાસ્તવિકપણે તો પોતે હયાત રહે છે, કાંઈ પણ મૃત્યુનો એક અંશ પણ થતો નથી, એ કલ્પનામાં પોતે કેવો દુઃખી થયો, એક પણ નહીં જીવી શકું એવી કલ્પનામાં એને કેટલું દુઃખ થયું, અસહ્ય અને અકથ્ય દુઃખ થાય છે, એવું દુઃખ થાય છે ત્યારે કેવું થાય છે કે તે અસહ્ય અને અકથ્ય કહી ન શકાય એવું અને સહન ન કરી શકાય એવું દુઃખ જીવ ભોગવે છે, કેવળ કલ્પનાવશ એમ કે છે, વિયોગની કલ્પનાવશ, જે સંયોગ હતો એ પણ એક આત્માને ક્ષેત્રની સમીપતાની એક કલ્પના હતી, એના આત્મામાં ક્યાં સંયોગ થાય છે, કયા પદાર્થનો આત્માને સંયોગ થાય છે, કયો છે, જો આત્માને વાસ્તવિકપણે જોવામાં આવે તો એ કેવળ અસંગ તત્વ છે, કેવું, કેવળ અસંગ તત્વ છે, પૂરેપૂરું અસંગ તત્વ છે, અનંતકાળ ગમે તેટલા પદાર્થોના સંગમાં રહે તો પણ એને અસંગપણું એનું એમને અકબંધ રહે છે, ઇન્ટેક્ટ, કોઈ ચીજનો સંગ થતો નથી, કોઈ ભળતું નથી અંદર, કોઈ મળતું જ નથી આત્માને, આત્માને કાંઈ મળતું જ નથી ને, ગમે એનો સંગ કરે ને, બીજા પદાર્થો તો એક બાજુ રહ્યા, એના પરિણામ છે એમાં જે કષાયના પરિણામ થાય છે તીવ્રપણે રાગ દ્વેષ મોહના, એનો સંગ પણ એના મૂળ સ્વરૂપને થતો નથી, બધા ચાલ્યા જાય છે, થઈ થઈને ચાલ્યા જાય છે, જીવ સ્વરૂપે એમને અસંગપણે ઉભો રહે છે, એના સ્વરૂપમાં એક ચોંટતા નથી, ચીકણામાં ચીકણા પરિણામ, સ્વરૂપને ચોંટતા નથી, એવું લુખું શરીર છે, એવું લુખું જીવ તત્વ છે, શું એ જ્ઞાન તત્વ, એવું છે આત્મા છે એ જ્ઞાન તત્વ છે, અને જ્ઞાન હંમેશા લુખે લુખું રહે છે, જીભનો દ્રષ્ટાંત લઈએ તો હજારો સ્વાદ આખી જિંદગી સુધીમાં જીભ ઉપરથી સ્વાદ લેવાના સ્વાદ્યમાન થયા, કયો સ્વાદ ટક્યો, ગમતો કે અણગમતો, કોઈ એમ કે ભાઈ અમને કડવું ન અમે ખાઈ શકીએ, કડવું પી શકીએ નહીં, કડવું ખાઈ શકીએ નહીં, પણ હવે તારે જીભ ઉપર રહેવાનો નથી, રાખવા માંગીશ તો કડવાપણું પણ ટકવાનું નથી ને મીઠાપણું પણ ટકવાનું નથી, ટકાવવા પ્રયત્ન કરે તો એવી જીભ સ્વભાવે કરીને લુખી છે, એમ જ્ઞાન પણ સ્વભાવે કરીને લુખું છે, ગમે તે જાણે ગમે તેવો પરપદાર્થનો એને અનુભવ થાય, સારો કે ખરાબ, ગમે એવો કે ન ગમે એવો, પણ એ અનુભવને ટકાવી શકતો નથી, કોઈ અનુભવ નખર ન ટકી શકે, એને સર્વજ્ઞ ભગવાને તો એનું વિજ્ઞાન જોયું છે, જીવ પદાર્થનું વિજ્ઞાન પૂરેપૂરું જાણ્યું છે, ભૌતિક વિજ્ઞાનનો એમાં એ વિષય બિલકુલ નથી, પણ સર્વજ્ઞના દર્શનમાં જૈન દર્શનમાં જીવ પદાર્થનું પૂરેપૂરું વિજ્ઞાન સર્વજ્ઞ પરમાત્માએ જાણીને દિવ્ય ધ્વનિમાં એ પ્રસિદ્ધ કર્યું છે, એમાં એમ કહ્યું છે કે કોઈ પણ સંસારી જીવનો, અરે છદમસ્ત જીવનો, 12મા ગુણસ્થાનવાળા સુધીનો, પર પદાર્થમાં ઉપયોગ કે અનુભવ છે અંતર્મૂર્તિ વધારે ટકી ન શકે, વિષય બદલાઈ જાય, એને ગમતો હોય તો પણ ટકી ન શકે, વિષય બદલાઈ જાય. કેમ કે એનું સ્થાન નથી, અસ્થાન છે, પર પદાર્થ છે, એ ઉપયોગને રહેવાનું, ટકવાનું, નભવાનું કોઈ સ્થાન નથી. ખરેખર તો એ પર પદાર્થ પોતાના આત્માથી શૂન્યપણે છે અને આત્મા એનાથી શૂન્યપણે છે. કલ્પના કરીને એ પદાર્થમાં આત્માપણું, પોતાપણું, મમત્વપણું કરે છે, પણ ત્યાં એ ટકી શકે એવી પરિસ્થિતિ છે જ નહીં. એટલે આત્મા જે અસંગ તત્વ છે એ જોતા જ ખબર પડે એવી વાત છે. કેવી વાત છે? અત્યારે જોતો અત્યારે તને ખબર પડે એવી વાત છે કે જો તું કેવળ અસંગ તત્વ છો. નિર્લેપ તત્વ છો, કોઈથી લેપાયમાન પણ થવું એ તારા સ્વરૂપમાં જ નથી. એટલે ગમે તેવો તે રાગ કર્યો હોય કોઈના બી ઉપર, તેને તારે કાંઈ કોઈ પ્રકારે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી સંબંધ રહ્યો નથી ને રહેવાનો પણ નથી, એ નક્કી વાત છે. એના સંબંધથી સુખ કલ્પ્યું હોય તો પણ તે તારી કલ્પના હતી અને દુઃખ કલ્પ્યું હોય તો પણ તારી કલ્પના છે. નથી તને સુખ એનાથી કે નથી તને દુઃખ એનાથી. અનુભવથી સમજાય. જે જ્યાં રસ લાગે, રસ પડે અને ત્યાં રોકાવાનું મન થાય, અવલોકન કરવું કે કેટલો ટાઈમ રોકાઈ શકે છે. પોતે એને રોકવાનો પ્રયત્ન કરે એ પહેલા એ બદલાઈ જશે. અનુભવ કરી જુઓ, અનુભવથી સમજાઈ જશે એ વાત કે ભગવાને કહી છે એ વાત અનુભવ સિદ્ધ છે. એમણે તો અનુભવથી સિદ્ધ કરેલી વાત કહી છે અને પોતાને પણ અનુભવથી સમજાયેલી છે. કહ્યું શું એમણે કે કલ્પિત ભાવ હતો તો એવી કલ્પનાની પ્રીતિ કરીને હું કેમ દુઃખી થયો, એમ કે છે. પ્રીતિ કરી કલ્પનામાં, જેમ સ્વપ્નમાં પ્રીતિ કરીને દુઃખી થયો તેમ આમાં પણ એમ જ છે. સ્વપ્નને આમાં કાંઈ ફરક નથી, કેમ કે સ્વપ્નની કોઈ ચીજ વાસ્તવિકપણે જાગૃતિમાં હોતી નથી કે રહેતી નથી, એમ આમાં પણ એવું જ છે. કઈ ચીજ રહી? શરીર જેવું શરીર, જેને પોતાનું માન્યું હતું એ પણ ન રહ્યું પોતાની પાસે, બીજા સંયોગ તો દૂરની વાત હતી. અને જેને મૃત્યુ માનીને હું મરણ તુલ્ય દુઃખ અનુભવું, દેહ છૂટવાના પ્રસંગને લોકો મૃત્યુ કહે છે અને એનું દુઃખ બહુ લાગે છે. એટલું બધું દુઃખ લાગે છે કે એ વાત સાંભળવા તૈયાર નથી, એ વાત વિચારવા તૈયાર નથી, એનું સ્મરણ કરવા તૈયાર નથી, એનો વિચાર કરવા તૈયાર નથી. અને એનું કારણ દેખાય ત્યાં તો શોક લાગીને બેભાન બેશુદ્ધ થઈ જાય છે. મોટાભાગના મનુષ્યો બેશુદ્ધ અવસ્થામાં મરે છે, દેહ ત્યાગ કરે છે. એનું કારણ શું? કે મૃત્યુની કલ્પના જ એટલી બધી દુઃખદાયક છે કે શાન ભાન ગુમાવી બેઠે છે. ત્યારે જ્ઞાનીઓ એમ કહે છે કે જેનું આટલું બધું દુઃખ ને ભય છે તને, એ હાવ તું કાગળ ઉપર ચિત્રેલા વાઘથી ડરે છો. કાગળ ઉપર ચિત્રેલો વાઘ પડે કોઈ દિવસ? હે, ભલે ચિત્ર એવો મોઢું ફાડીને સામે બેઠો હોય એવો, હા ખીજાયેલો હોય એવો, પણ કાગળ ઉપરનો છે એમ ખબર પડે ત્યારે. સંસારમાં એક મૃત્યુંજયના મંત્રોની વાત આવે છે, મૃત્યુંજયના મંત્રો. પછી આ લોકો જે લોકો એનાથી અજાણ્યા હોય ને એને લૂંટે, જો ભાઈ તમે માંદગી થઈ છે અને મરી ન જાઓ તો થોડાક મૃત્યુંજયના જાપ કરાવો. આ બધી પ્રતિકૂળતામાં આવા લાકડા અંદર નાખવામાં આવે છે, આમ કરો ને તો તમને આ મટી જાય, આમ કરો તો તમારી આ પ્રતિકૂળતા મટી જાય. મૃત્યુનું જે મૃત્યુ ઉપર વિજય મેળવે એવા મંત્રોનો જાપ કરાવો, તો મૃત્યુંજયનો જાપ છે. અને છતાં અત્યાર સુધી કોઈ મૃત્યુ ઉપર વિજય મેળવીને જીવતો રહ્યો નથી, એટલે એ જાપ ખોટા હતા એ સાબિત કરવાની જરૂર નથી. પણ છતાં એક મંત્ર છે એવો ખરો, કે મૃત્યુને કલ્પના કરીને વાસ્તવિક જ્ઞાનથી સમજવામાં આવે તો મૃત્યુનો ભય લાગે અને એને મૃત્યુ ઉપર વિજય મેળવી લેવાય. આ મૃત્યુંજયનો મંત્ર ખરો તો આ છે, આ ખરો મૃત્યુંજયનો મંત્ર છે. હવે મૃત્યુ ઉપર વિજય મેળવાતો હોય તો બીજી કઈ મુશ્કેલી ઉપર તમારે હારવાનું રહે છે, એક સવાલ જ ઊભો નથી થતો. પછી કઈ સવાલ ઊભો થતો નથી. એટલે શબ્દ વાપર્યો છે કૃપાળુ દેવે, કે તે કલ્પિત ભાવ હતો, સાવ કલ્પના હતી, બીજું કાંઈ નહોતું. ધુમાડામાં ભૂતળું દેખાણો, ધુમાડો છે ભૂતળો નથી, પણ કલ્પના કરે ધુમાડાના ગોટા વળે એમાં ભૂતળાની કલ્પના કરે તો દુઃખી થાય, છે ધુમાડો કાંઈ નથી એમાં. આ એવી રીતે જીવ દુઃખી થયો છે. કેવી રીતે દુઃખી થયો છે? કલ્પના કરી કરીને દુઃખી, કોઈ વાર રાગની કલ્પના કરી, કોઈ વાર મોહથી કલ્પના કરી, કોઈ વાર દ્વેષથી કલ્પના કરી. એ કલ્પિત હતો એમ જાણીને એવો પ્રતિભાવ કેમ મેં કર્યો, એમ પશ્ચાતાપ થતા ફરી ફરીને એ વૈરાગ્યને આપે છે. એવો જ્યારે પશ્ચાતાપ થાય છે ત્યારે હવે એવા પરિણામ ભૂલથી પણ ન થાય એની જાગૃતિ આવે છે. પછી કોઈના માટે એ જીવને એવો રાગ થતો નથી. પછી કોઈ વ્યક્તિ માટે, કોઈ પદાર્થ માટે જીવને એવો રાગ થતો નથી. સૌથી વધારે સાનુકૂળતા તો દેવલોકમાં છે. દેવલોકની અંદર નથી બાળ અવસ્થાના દુઃખો, બાળપણના જન્મવાના દુઃખો નથી, અને દેવની અવસ્થામાં વૃદ્ધાવસ્થાના અને રોગના દુઃખો નથી. શરીર પણ એવા રૂપાળા કે આઈનો રૂપાળામાં રૂપાળો માણસ ત્યાં કાંઈ ન લાગે, એટલા રૂપાળા અને સુગંધી. આ તો બધા ગંધાતા છે શરીર છે મનુષ્ય લોકમાં, તો મનુષ્યના સુગંધ 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 ફેલાઈ જાય જ્યાં હોય ત્યાં. અંધારું કોઈ દી થાય નહીં, ઇલેક્ટ્રિસિટી જવાનો સવાલ નહીં, સૂરજને ઉગવાનો સવાલ નહીં, આથમવાનો સવાલ નહીં, ઘાક ઝમાળ બધા પરમાણુ જેવા હાઈલાઈટન હોય છે. બધી અનુકૂળતા, પણ એ જ્ઞાની દેવ થાય અને એનું આયુષ્ય પૂરું થાય તો એને એનું દુઃખ નથી થતો. ઉલટાનું આયુષ્ય એને આકરું લાગે છે દેવલોકનું, કે આવા લાંબા આયુષ હતા છે, અમથા અમથા સુભાવ કરીને આવા લાંબા આયુષ બાંધ્યા. જલ્દી મનુષ્ય થા અને જલ્દી જલ્દી હું મારા આત્મકલ્યાણ કરીને સિદ્ધાલયમાં પહોંચું, એને એ ભાવના રહે છે. એને ત્યાં રહેવાની ભાવના નથી થતી, કાંઈ બધી હરખાઈ છે અહીંયા રહી જઈએ, સાંભળી નથી. એટલે મનુષ્ય પર્યાયને પ્રિય પર્યાય ગણે છે, એટલે એને દેવાનું પ્રિય પર્યાય ગણે છે. મનુષ્ય પર્યાયનું બીજું નામ શું છે? દેવાનું પ્રિય પર્યાય. દેવો પણ જેને ઈચ્છે છે, કેમ કે આરાધના ત્યાં થઈ શકે એવું નથી, ત્યાં ચોથા ગુણ સ્થાનની મર્યાદા છે. પણ મિથ્યાદ્રષ્ટિ દેવ હોય તો જુરી જુરીને મરે. અરે રે, આટલી બધી અનુકૂળતાઓ એક ઝાટકે છોડવી પડશે. 6 મહિના પહેલા એને ખબર પડે, નોટિસ ત્યાં આવે છે, અહીંયા નથી આવતી. પ્રાયર નોટિસ ત્યાં મળે છે, અહીંયા નથી મળતી, અહીંયા ઓચિંતું જવું પડે છે. ત્યાં 6 મહિના પહેલા એના ત્યાં ફૂલ કર્મ એવા થતા નથી, પણ મૃત્યુ સમીપ આવે 6 મહિના પહેલા, એટલે એની ગળાની ફૂલની માળા કરમાય છે. એનું ધ્યાન જાય છે, અરે આ ફૂલ કેમ કરમાણા, એટલે અવધિ જ્ઞાનમાં ઉપયોગ જાય છે. એ 6 મહિના બાકી રહ્યા, હે બસ 6 મહિના સાગરો પમના અબજો વર્ષના આયુષ પૂરા થવા થતાં એને સપના જેવું લાગે. બસ ઘડીકમાં બધું પૂરું થઈ ગયું, ઘડીકમાં પૂરું થઈ ગયું, આ નાટક કેમ પૂરું થઈ ગયું, મારે તો હજી આ નાટક જોયું હતું, એને એમ લાગે. 6 મહિના તો કાંઈ નથી એની પાસે. એવો દુઃખી થાય, એવો દુઃખી થાય, એવો દુઃખી થાય. અને એ વખતે એટલા માઠા કર્મ બાંધે, જાય અધોગતિમાં, સીધો જ અધોગતિમાં જાય. ત્યારે એ જ પર્યાયમાં જ્ઞાની જીવ હોય, જ્ઞાની દેવ થયો હોય, અમથા અહીંયા રોકાણા છે એને એમ લાગે, અમથા અહીંયા રોકાવવું પડે છે. આપણે તો આપણું કામ જલ્દી જલ્દી પૂરું કરવાનું છે. મનુષ્ય ક્યારે થઈએ અને ક્યારે આગળ ચાલીએ, આમ વાત તો એકની એક છે, ગતિ બદલવાની, શરીર બદલવાની, સંયોગ બદલવાની, દ્રષ્ટિ ફેરે ફેર છે. ઓલું દુઃખી થાય છે ને ઓલું સુખી થાય છે. મેં કહે છે કે જ્યાં જ્યાં આ જીવે ખોટી કલ્પના કરી છે, એ કલ્પનાનો ખ્યાલ આવે છે, એ અપરાધનો પશ્ચાતાપ કરતા વિશેષ વૈરાગ્યનો ભાવ ઉત્પન્ન થાય છે. એ રાગનો વિષય લીધો છે, હવે દ્વેષનો વિષયનો એક પેરેગ્રાફ છેલ્લો છે. આવતીકાલનો સ્વાધ્યાય.